એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી. વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આજે આપણે એક એમ કહી શકાય કે બહુ જ રસપ્રદ વિચારકની વાત કરવાના છીએ.
હા, જેમણે સદીઓ પહેલા એક મૂળભૂત સવાલ પૂછેલો.
કયો સવાલ હતો એ?
કે ભાઈ, આપણે ખરેખર કશું પાક્કું જાણી શકીએ છીએ?
ઓહો, આ તો ભારે સવાલ છે. કોણ હતા વિચારક?
સેક્સ્ટસ એમ્પિરિકસ.
સેક્સ્ટસ એમ્પિરિકસ. એમના વિચારો એમ કહેવાય છે કે આજે પણ એટલા જ પ્રસ્તુત છે, નહીં?
બિલકુલ, એકદમ. અને આપણી પાસે જે માહિતી છે એમના વિશે,
હા,
એ મોટે ભાગે એમના પોતાના લખાણોમાંથી જ મળે છે. બીજું બહુ ઓછું જાણીએ છીએ આપણે એમના અંગત જીવન વિશે.
તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે એમનો આ જે શંકાવાદ હતો, પ્રાચીન શંકાવાદ, એ આજે પણ કેમ કામનો છે.
બરાબર
બરાબર. એ જ સમજવાની કોશિશ કરીશું કે આટલા વર્ષો પછી પણ એમના વિચારો કેમ આપણને અપીલ કરે છે.
તો શરૂઆત કરીએ એમના પરિચયથી.
સેક્સ્ટસ એમ્પિરિકસ કોણ હતા એ?
જુઓ, એ પ્રાચીન ગ્રીક શંકાવાદના, ખાસ તો પાયરોનિયન પરંપરાના સૌથી વ્યવસ્થિત પ્રતિનિધિ ગણાય. પાયરો ઓફ એલેસથી આ પરંપરા શરૂ થઈ હતી.
પાયરોનિયન શંકાવાદ?
હા. અને સેક્સ્ટસની ખાસિયત એ હતી કે એમણે આખા શંકાવાદને એકદમ ગોઠવીને રજૂ કર્યો. એમણે શંકાને માત્ર ના પાડવા પૂરતી નહીં, પણ એક પોઝિટિવ વસ્તુ તરીકે જોઈ.
પોઝિટિવ કઈ રીતે?
એમણે કહ્યું કે શંકા કરવાથી, મતલબ કે કોઈપણ દાવા પર સવાલ ઉઠાવવાથી અને ખાસ તો કોઈ નિશ્ચિત નિર્ણય પર ન પહોંચવાથી માનસિક શાંતિ મળે છે.
માનસિક શાંતિ શંકા કરવાથી? આ તો સાવ ઉલટું લાગે છે. સામાન્ય રીતે તો આપણે માનીએ કે જ્ઞાન મળે, નિશ્ચિતતા હોય તો શાંતિ મળે.
બરાબર, એ જ તો એમની ક્રાંતિકારી વાત હતી. જુઓ, એ જે સમયમાં જીવતા હતા, આશરે 160 થી 210 સીઈ, એટલે રોમન સામ્રાજ્યનો સુવર્ણકાળ જેવો, પેક્સ રોમાના,
એન્ટોનાઇન યુગ.
હા, ત્યારે ફિલોસોફીની ઘણી શાળાઓ હતી. સ્ટોઇક્સ હતા, એપિક્યુરિયન્સ હતા, પ્લેટોનિસ, એરિસ્ટોટેલિયન્સ,
અને બધા પોતપોતાનું સત્ય લઈને બેઠા હશે.
બરાબર. દરેકનો દાવો કે અમને અંતિમ સત્ય મળી ગયું છે, જીવન આમ જ જીવાય. એકબીજા સાથે સતત દલીલો, ચર્ચાઓ, સંઘર્ષ, જાણે બૌદ્ધિક યુદ્ધ જોઈ લો.
એટલે બધી બાજુથી નિશ્ચિતતાના દાવા થતા હતા.
હા. અને આજે ડોગમેટિઝમ છે, મતલબ કે કટ્ટર માન્યતા કે મારું જ સાચું, એના પર સેક્સસે પ્રહાર કર્યો. એ પાયરોની પરંપરામાં માનતા હતા કે આવા દાવાઓ જ માનસિક અશાંતિનું કારણ છે.
એટલે એમનો મુદ્દો એ હતો કે સત્યની શોધ પોતે જ તકલીફ આપે છે.
ના ના, શોધનો વાંધો નહોતો, પણ મને મળી ગયું એવા દાવાનો વાંધો હતો. એમનું કહેવું હતું કે જ્યારે કોઈ વાત પર બે સરખી મજબૂત પણ વિરોધી દલીલો હોય,
હા,
ત્યારે ઉતાવળ કરીને કોઈ એક બાજુએ નિર્ણય ન લઈ લેવો, એના બદલે નિર્ણયને સ્થગિત કરવો.
સ્થગિત કરવો એટલે કે હોલ્ડ પર મૂકવો.
હા, એના માટે એમનો શબ્દ હતો ઇપોખે. અને એમનું માનવું હતું કે આ ઇપોખે, આ નિર્ણય સ્થગિત કરવાની સ્થિતિ છે, એ જ આપણને પેલી અટારેક્સિયા સુધી લઈ જાય છે.
અટારેક્સિયા એટલે પેલી માનસિક શાંતિ, નિર્લેપતા.
બરાબર, બધી ચિંતાઓથી મુક્તિ. શું સાચું હશે, મારો નિર્ણય બરાબર છે કે નહીં, આ બધા વિચારોથી છુટકારો.
આ ખરેખર રસપ્રદ છે. પણ સેક્સ્ટસ પોતે કોણ હતા? એમના નામ પાછળ એમ્પિરિકસ કેમ લાગ્યું છે?
જેમ મેં કહ્યું, અંગત જીવન વિશે બહુ માહિતી નથી, પણ આ એમ્પિરિક્સ નામ બહુ સૂચક છે. મોટાભાગના વિદ્વાનો માને છે કે તેઓ વ્યવસાયે ડોક્ટર હતા.
ડોક્ટર?
હા, અને એ પણ એમ્પિરિકલ મેડિકલ સ્કૂલના. આ સ્કૂલના ડોક્ટરો રોગના છૂપા કારણોની મોટી મોટી થિયરીઓ બનાવવા કરતા જે દેખાય છે, એટલે કે લક્ષણો, દર્દીનો અનુભવ, જેને ગ્રીકમાં એમ્પિરિયા કહેવાય, એના પર જ ભાર મૂકતા હતા.
ઓ, એટલે એમની ડોક્ટરી પ્રેક્ટિસ અને એમની ફિલોસોફી જોડાયેલી હતી.
બરાબર, એ જ. જેમ ડોક્ટર તરીકે એ અવલોકન પર ધ્યાન આપતા, એમ ફિલોસોફર તરીકે પણ એમણે કહ્યું કે આપણે ફાઇનોમેના પ્રમાણે જીવવું જોઈએ.
ફાઇનોમેના એટલે?
એટલે જે દેખાય છે, જે આપણને અનુભવાય છે. શંકાવાદી કોઈ અંતિમ સત્યનો દાવો નહીં કરે, પણ પોતાના અનુભવને પ્રામાણ્ય ગણશે.
દાખલા તરીકે?
દાખલા તરીકે શંકાવાદી કહેશે, આ મધ મને મીઠું લાગે છે. બરાબર.
હા,
પણ એમ નહીં કહે કે મધ સ્વભાવે જ મીઠું છે, કારણ કે લાગવું એ આપણો વ્યક્તિગત અનુભવ છે. હોવું એ વસ્તુના મૂળભૂત સ્વભાવ વિશેનો દાવો છે, જેના વિશે આપણે નિશ્ચિત ના હોઈ શકીએ. બીજા કોઈને કડવું પણ લાગી શકે, ખબર છે ને?
બરાબર. એટલે દેખાવ પ્રમાણે જીવવાનું, પણ એ દેખાવ જ અંતિમ સત્ય છે એવું નહીં માનવાનું.
એક્ઝેક્ટલી.
તો આ ઇપોખે, નિર્ણય સ્થગિત કરવાની સ્થિતિ, ત્યાં સુધી પહોંચાય કેવી રીતે? કોઈ પદ્ધતિ બતાવી એમણે?
હા, બતાવી. એમણે પોતાના પુરોગામી શંકાવાદીઓ, ખાસ કરીને એનેસિડેમસના વિચારોને વ્યવસ્થિત કર્યા. એનેસિડેમસે 10 મોડ્સ કે ટ્રોપ્સ આપ્યા હતા.
10 મોડ્સ એ શું છે?
એ 10 રીતો છે એ બતાવવાની કે આપણી સમજ અને ઇન્દ્રિય અનુભવ કેટલા સાપેક્ષ અને બદલાતા રહે છે. જેમ કે એક જ વસ્તુ જુદા પ્રાણીઓને જુદી દેખાય.
હા, જેમ કે કૂતરાને દુનિયા અલગ રંગોમાં દેખાય.
બરાબર. પછી જુદા જુદા માણસોને પણ એક જ વસ્તુ અલગ લાગે. આપણી 5 ઇન્દ્રિયો પણ ક્યારેક અલગ અલગ સિગ્નલ આપે. આપણે કેવા સંજોગોમાં છીએ, આપણી શારીરિક કે માનસિક સ્થિતિ કેવી છે, બીમાર છીએ, ખુશ છીએ, ગુસ્સામાં છીએ, એનાથી પણ આપણો અનુભવ બદલાય.
હા, એ તો છે.
વસ્તુઓ બીજા સાથે ભળે તો બદલાઈ જાય. માત્રા બદલાય તો ગુણ બદલાય. પછી સમાજના રિવાજો, કાયદાઓ, એ પણ આપણી માન્યતા ઘડે છે. આ બધા મોડ્સ છે.
એટલે આ 10 મુદ્દાઓ આપણને યાદ કરાવે કે આપણો જોવાનો દ્રષ્ટિકોણ કેટલો બધો આધારિત છે બીજી વસ્તુઓ પર, એ નિરપેક્ષ નથી.
બરાબર. આ મોડ્સનો હેતુ એ જ છે કે આપણને સમજાય કે કોઈ પણ દાવાની સામે એટલી જ વજનદાર વિરોધી દલીલ ઊભી કરી શકાય છે. અને સેક્સ્ટસ ઇસોસ્થેનિયા કહેતા હતા, દલીલોની સમાન શક્તિ.
ઇસોસ્થેનિયા એટલે કે બેલેન્સ, ત્રાજુ સરખું રહે.
હા, અને જ્યારે ત્રાજુ બરાબર વચ્ચે રહે ત્યારે તમે સ્વાભાવિક રીતે કોઈ એક તરફ ઝૂકવાનું એટલે કે નિર્ણય લેવાનું ટાળો. એ જ છે એપોખે.
અને આ બધાનું અંતિમ ફળ પેલી અટારેક્સિયા, માનસિક શાંતિ. મને પેલી વાત બહુ ગમી કે તેઓ શંકાવાદને નેગેટિવ નહીં પણ એક ઉપચાર કે થેરાપી તરીકે જોતા હતા.
ચોક્કસ. એમણે તો ત્યાં સુધી કહ્યું કે ડોગમેટિઝમ એટલે કે કટ્ટર માન્યતાઓ એક માનસિક રોગ જેવો છે.
રોગ?
હા, જે આપણને અંદરથી બેચેન રાખે છે. હું જ સાચો સાચી એવો અહંકાર અને ઉતાવળિયો સ્વભાવ અને શંકાવાદી દલીલો એ આ રોગનો ઇલાજ છે. એમનું એક પ્રખ્યાત વાક્ય છે, શંકાવાદી પોતાની જાતિનો પ્રેમી હોવાને કારણે ડોગમેટિસ્ટના અહંકાર અને ઉતાવળિયાપણાને વાણી દ્વારા શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપચાર કરવા ઈચ્છે છે.
વાહ, એટલે શંકાવાદ એક રીતે તો માનવતાવાદી અભિગમ થયો, બીજાના માનસિક ક્લેશને દૂર કરવાનો પ્રયાસ
કહી શકાય, બીજાઓને કટ્ટરતાના બંધનમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ.
આ બધા વિચારો આપણને ક્યાં વાંચવા મળે? એમની મુખ્ય કૃતિઓ કઈ છે?
મુખ્યત્વે બે ગ્રંથો આજે આપણી પાસે ઉપલબ્ધ છે. સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી મહત્વનું છે આઉટલાઇન્સ ઓફ પાયરોનિઝમ, પાયરોનિયા હાઇપોથેસિસ. આ 3 પુસ્તકોમાં શંકાવાદી દર્શનનો એમ કહીએ કે આખો નકશો છે.
એમાં શું શું છે?
એમાં શંકાવાદની પદ્ધતિ શું છે, એનો ધ્યેય શું છે, એટરેક્સિયા, એના મુખ્ય ખ્યાલો, ઇપોખે, ઇસોસ્થોનિયા, ફિનોમિના, પેલા 10 મોડ્સ, બધું જ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે.
એટલે શંકાવાદ સમજવા માટે આ પહેલું પુસ્તક.
હા, બિલકુલ. અને બીજો ગ્રંથ છે અગેન્સ્ટ ધ મેથેમેટિશિયન્સ.
હા, આનું નામ થોડું ગૂંચવણ ઊભી કરે એવું છે. મેથેમેટિશિયન્સ એટલે ગણિતશાસ્ત્રીઓ નહીં.
ના, અહીં મેથેમેટિશિયન્સ એટલે જે તે વિષયના જાણકાર, નિષ્ણાત, વિદ્વાન. એ જમાનામાં આ શબ્દ એ અર્થમાં વપરાતો. આ 11 પુસ્તકોનો મોટો સંગ્રહ છે.
અને એમાં શું છે?
એમાં સેક્સ્ટસ એ સમયના જ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોના જે નિષ્ણાતો હતા, વ્યાકરણશાસ્ત્રીઓ, વક્તાઓ, ભૂમિતિશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ, ભૌતિકશાસ્ત્રીઓ, નીતિશાસ્ત્રીઓ, એ બધાના દાવાઓની ધારધાર ટીકા કરે છે.
એટલે કે દરેક વિષયના પાયા હલાવી નાખ્યા.
હા, એક પછી એક તેઓ બતાવે છે કે દરેક ક્ષેત્રમાં કેટલી બધી ધારણાઓ, વિરોધાભાસો અને અસ્પષ્ટતાઓ રહેલી છે જેના પર આખી ઇમારત ઊભી છે. એમનો ઉદ્દેશ ફરીથી જ્ઞાનનો નાશ કરવાનો નહોતો,
પણ એના વિશેના ખોટા ગર્વને તોડવાનો હતો.
બરાબર.
એ બતાવવાનો કે જેને આપણે પાક્કું જ્ઞાન માનીએ છીએ એ કેટલું બધું સાપેક્ષ અને ક્યારેક તો ડામાડોળ હોય છે.
એ સમયના બીજા ફિલોસોફરો જેમ કે સ્ટોઇક્સ કે એપિક્યુરિયન્સ, એમનાથી સેક્સ્ટસ કઈ રીતે જુદા પડતા હતા?
મુખ્ય ફરક એ જ હતો. સ્ટોઇક્સ અને એપિક્યુરિયન્સ જેવી શાળાઓ નિશ્ચિત સત્યો અને જીવન જીવવાની ચોક્કસ રીતો બતાવતી હતી. એ લોકો કહેતા હતા કે આમ કરવાથી સુખ મળશે અથવા આ જ સત્ય છે. જ્યારે સેક્સ્ટસ કહેતા હતા કે આવી કોઈ નિશ્ચિતતા પર પહોંચવું શક્ય જ નથી, એટલે નિર્ણય સ્થગિત કરીને શાંતિ મેળવવી એ વધુ સારો માર્ગ છે.
અને એકેડેમિક શંકાવાદીઓ પણ હતા ને?
એમનેથી પાયરોનિયન કઈ રીતે અલગ?
હા, એ થોડો ટેકનિકલ મુદ્દો છે. એકેડેમિક શંકાવાદીઓ જેમ કે આરસી સિલોસ અને કાર્નેડિસ પણ જ્ઞાનની નિશ્ચિતતા પર સવાલ ઉઠાવતા હતા, પણ કેટલાક વિદ્વાનો માને છે કે તેઓ અમુક પ્રકારની સંભાવના પ્રોબેબિલિટીમાં માનતા હતા, જ્યારે પાયરોનિયન્સ સેક્સ્ટસના મતે કોઈ પણ પ્રકારના દાવા સંભાવનાનો પણ ટાણતા હતા અને સંપૂર્ણ ઇપોખે પર ભાર મૂકતા હતા. ઓકે, તો આટલા ઊંડા અને એમ કહી દે કે પડકારજનક વિચારોનો વારસો કેવો રહ્યો? એમના પછી શું થયું?
રસપ્રદ વાત એ છે કે પશ્ચિમી યુરોપમાં મધ્યયુગ દરમિયાન એમના લખાણો લગભગ ખોવાઈ ગયા હતા.
ખરેખર?
હા, પણ પૂર્વમાં બાઇઝેન્ટાઇન સામ્રાજ્યમાં એ સચવાઈ રહ્યા, અને પછી 16મી સદીમાં પુનરુજ્જીવનના સમયે એમના કાર્યોનો લેટિનમાં અનુવાદ થયો.
અને પછી?
પછી તો યુરોપના બૌદ્ધિક જગતમાં ધમાકો થયો. એમના વિચારોનો પ્રભાવ જબરદસ્ત પડ્યો.
કોના કોના પર ખાસ અસર થઈ?
ઘણા મોટા નામો છે. ફ્રાન્સના મહાન નિબંધકાર મિશેલ દે મોન્ટેનના નિબંધો તો પાયરોનિયન ભાવનાથી ભરપૂર છે. એ ખુલ્લેઆમ સેક્સ્ટસનો ઉલ્લેખ કરે છે.
મોન્ટેન? હા, એમના નિબંધો પ્રખ્યાત છે.
પછી રેને દેકાર્થ, આધુનિક ફિલોસોફીના પિતામહ. એમની જે મેથોડોલોજીકલ ડાઉટ છે, પદ્ધતિસરની શંકા.
હા, હું વિચારું છું માટે હું છુવાડું.
હા, એક રીતે સેક્સ્ટસે ઉભા કરેલા પડકારનો જવાબ આપવાનો પ્રયાસ હતો. દેકાર્થ શંકાનો ઉપયોગ કરીને એક નિશ્ચિત પાયો શોધવા માંગતા હતા. જો કે એમનો હેતુ સેક્સ્ટસથી અલગ હતો. સેક્સ્ટસને શાંતિ જોઈતી હતી, દેકાર્થને નિશ્ચિતતા.
અને બીજા કોઈ?
ડેવિડ હ્યુમ, સ્કોટિશ ફિલોસોફર. એમના અનુભવવાદ અને ખાસ કરીને કોઝેશન અને ઇન્ડક્શન પરનો એમનો શંકાવાદ સેક્સ્ટસથી બહુ પ્રભાવિત હતો. ઘણીવાર તો હ્યુમની દલીલો સેક્સ્ટસની દલીલો જેવી જ લાગે છે.
એટલે આધુનિક ફિલોસોફી, ખાસ કરીને જ્ઞાન મીમાંસા, એપિસ્ટેમોલોજી, એના પર સેક્સ્ટસનો ઘણો પ્રભાવ રહ્યો.
નિશંકપણે વિજ્ઞાનના દર્શન પર પણ. કોઈ પણ દાવાની ચકાસણી, પુરાવાની માંગણી, ધારણાઓ પર પ્રશ્ન કરવો, આ બધી બાબતોમાં શંકાવાદી અભિગમ ક્યાંક ને ક્યાંક દેખાય છે.
અને આજે 21મી સદીમાં જ્યાં આપણી પાસે ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, માહિતીનો ધોધ વરસી રહ્યો છે, ત્યાં સેક્સ્ટસ કેટલા પ્રસ્તુત છે?
મને લાગે છે કે આજે પહેલા કરતા પણ વધુ પ્રસ્તુત છે.
કઈ રીતે?
કારણ કે આજે આપણને સતત એટલી બધી માહિતી મળે છે, અને એમાં સાચું શું, ખોટું શું, ફેક ન્યૂઝ, જુદા જુદા લોકોના જુદા જુદા સત્યો, આ બધા વચ્ચે આપણે અટવાઈ જઈએ છે.
હા, એ તો છે, બહુ કન્ફ્યુઝન થાય છે.
આવા સમયે સેક્સ્ટસની ઇપોખે, એટલે કે ઉતાવળિયો નિર્ણય ન લેવો, થોભી જવું, બંને બાજુની દલીલો જોવી, અને જો જરૂર લાગે તો કહેવું કે મને અત્યારે ખબર નથી, આ અભિગમ ખૂબ જ ઉપયોગી થઈ શકે.
એટલે કે આપણી માન્યતાઓ વિશે થોડા ઓછા આગ્રહી બનવું.
હા, અને સમજવું કે દરેક વાતનો તરત જવાબ હોવો જરૂરી નથી. આ આપણને બિનજરૂરી વિવાદો, માનસિક તણાવ અને કટ્ટરતાથી બચાવી શકે છે. સેક્સ્ટસનું એક સૂત્ર હતું, ઓ માલ્લોન.
ઓ માલ્લોન, એનો શું અર્થ થાય?
એનો ભાવ એવો છે કે આના કરતાં તે વધુ નહીં. મતલબ કે જ્યારે બે વિરોધી વસ્તુઓ કે દલીલો સમાન લાગે, ત્યારે કોઈ એકને બીજા કરતાં વધુ મહત્વ આપવાનું કે સાચી માનવાનું કોઈ કારણ નથી. બંને શક્ય છે.
પણ એમના વિચારોની ટીકા પણ થઈ જશે ને? લોકોએ એમને એમ જ સ્વીકારી લીધા હશે?
ના, બિલકુલ નહીં. શંકાવાદની ટીકા તો એના જન્મથી જ થતી આવી છે. સૌથી ક્લાસિક અને વારંવાર થતી ટીકા છે સ્વવિરોધાભાસ, સેલ્ફ રિફ્યુટેશનની.
એ શું છે?
ટીકાકારો પૂછે છે, જો તમે એમ કહો કે કશું નિશ્ચિતપણે જાણી શકાતું નથી, તો આ વાક્ય પોતે એક નિશ્ચિત દાવો નથી? તમે પોતે જે કહો છો એના વિશે તમે કેવી રીતે નિશ્ચિત છો? આ તો પોતાની જ વાત કાપવા જેવું થયું.
હા, આ તો બહુ લોજિકલ સવાલ લાગે છે. શું જવાબ હતો સેક્સ્ટસ પાસે?
સેક્સ્ટસનો જવાબ પણ બહુ રસપ્રદ હતો.
હા,
એમણે કહ્યું કે શંકાવાદી આવો કોઈ નિશ્ચિત દાવો કરતો જ નથી. એ તો ફક્ત પોતાનો અનુભવ રજૂ કરે છે કે મને અત્યાર સુધી કોઈ નિશ્ચિતતા મળી નથી. બીજું, એમણે કહ્યું કે શંકાવાદી દલીલો તો રેચક દવા જેવી છે.
રેચક દવા?
હા, જે પેટ સાફ કર્યા પછી પોતાની જાતને પણ શરીરમાંથી બહાર કાઢી નાખે છે, અથવા તો એક નિસરણી જેવી જેના પર ચડીને ઉપર પહોંચ્યા પછી એ નિસરણીની જરૂર રહેતી નથી, એટલે એને ફેંકી દેવાય છે. આ દલીલોનો હેતુ કોઈ નવો સિદ્ધાંત સ્થાપવાનો નથી, પણ બધા સિદ્ધાંતોના બોજમાંથી મુક્ત થવાનો છે.
વાહ, આ તો સ્માર્ટ જવાબ કહેવાય. અને પેલું બીજો આરોપ પણ હતો ને કે શંકાવાદી તો જીવન જ ન જીવી શકે, કારણ કે એ કોઈ નિર્ણય જ ન લઈ શકે, નિષ્ક્રિય થઈ જાય, અપ્રેક્સિયા.
હા, એ પણ બહુ મોટો આરોપ હતો.
કે જો તમે કોઈ વાતમાં માનતા જ નથી તો તમે ખાશો શું, પીશો શું, રસ્તો કઈ રીતે ઓળંગશો?
બરાબર, જીવનમાં તો નિર્ણયો લેવા જ પડે.
સેસ્ટસે એનો પણ જવાબ આપ્યો. એમણે કહ્યું કે શંકાવાદી ફિલોસોફિકલ માન્યતાના આધારે નહીં પણ દેખાવ, પોતાની કુદરતી વૃત્તિઓ જેમ કે ભૂખ, તરસ, સમાજના રિવાજો અને કાયદાઓના આધારે જીવે છે.
એટલે?
એટલે કે ભૂખ લાગે ત્યારે ખાય છે, કારણ કે ભૂખ લાગે છે, દેખાવ. તરસ લાગે ત્યારે પાણી પીએ છે, સામેથી ગાડી આવતી દેખાય તો ઊભો રહી જાય છે. આ બધું કરવા માટે એને ગાડી ખરેખર છે એવી અંતિમ સત્યની માન્યતાની જરૂર નથી, ફક્ત જે દેખાય છે, જે અનુભવાય છે એને અનુસરે છે.
ઓકે, એટલે વ્યવહાર ચલાવવા પૂરતું એ દેખાવને અનુસરે છે, પણ એના પર ફિલોસોફિકલ દાવા નથી કરતો.
બરાબર. એમનું એક બીજું સરસ વાક્ય છે, અમે તે લાગણીશીલ છાપને ઉથલાવી દેતા નથી જે અમારી સંમતિ અનૈચ્છિક રીતે પ્રેરે છે, અને આ છાપ દેખાવ છે. તેથી જ્યારે આપણે પ્રશ્ન કરીએ છીએ કે શું અંતર્ગત પદાર્થ જેવો દેખાય છે તેવો છે, ત્યારે અમે તે દેખાય છે તે હકીકત સ્વીકારીએ છીએ, અને અમારો સંદેહ દેખાવ વિશે નથી પરંતુ તે દેખાવના વર્ણન વિશે છે.
એટલે દેખાવ સ્વીકાર્ય છે પણ દેખાવ પાછળની વાસ્તવિકતા શું છે એના વિશે શંકા છે.
હા, દેખાવ વિશે નહીં પણ દેખાવના આધારે આપણે જે વાર્તા બનાવીએ છીએ, જે સિદ્ધાંતો બનાવીએ છીએ, એના વિશે શંકા છે.
સેક્સ્ટસ વિશે બીજી કોઈ ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો?
એક તો આપણે એમના ડોક્ટર હોવાની વાત કરી.
હા,
બીજું એ ધ્યાનમાં રાખવા જેવું છે કે તેઓ કોઈ નવા મૌલિક વિચારો લાવવા કરતા એક મહાન સંકલન કરતા હતા. એમણે પોતાના પહેલાના શંકાવાદીઓની સદીઓ જૂની દલીલોને ભેગી કરી, વ્યવસ્થિત કરી અને સાચવી રાખી. એમના કારણે જ આપણને પાયરોનિયન પરંપરા વિશે આટલી બધી જાણકારી મળે છે. એમના વગર કદાચ આ પરંપરા ભૂલાઈ ગયો હોત.
એટલે એમનું કામ એક રીતે તો આર્કાઇવિસ્ટ જેવું પણ હતો.
હા, ફિલોસોફિકલ આર્કાઇવિસ્ટ અને સિસ્ટમાઇઝર.
અને ત્રીજી વાત, એમના લખાણો પોતે જ ખોવાઈ ગયા અને પાછા મળ્યા એ પણ નાટકીય છે.
બિલકુલ. મધ્યયુગનો અંધકાર અને પછી પુનરુજ્જીવનમાં એમની પુનર્શોધ અને પછી યુરોપિયન વિચાર પર એમનો પ્રભાવ, એ ખરેખર નોંધપાત્ર સફર છે.
તો આખી ચર્ચા પરથી આપણે શું કહી શકીએ, સેક્સ્ટસ એમ્પિરિકસનો મુખ્ય સંદેશ શું હતો?
સારાંશમાં, સેક્સ્ટસ એમ્પિરિકસ પ્રાચીન શંકાવાદના સૌથી મહત્વપૂર્ણ અવાજ હતા. એમને બતાવ્યું કે જ્ઞાનની નિશ્ચિતતાની શોધ ઘણીવાર આપણને અશાંતિ તરફ દોરી જાય છે. એના બદલે જ્યારે વિરોધાભાસી દલીલો સમાન રીતે મજબૂત હોય ત્યારે નિર્ણય સ્થગિત એપોખે કરવાથી માનસિક શાંતિ, અટેરેક્સિયા મળી શકે છે.
અને એમનો વારસો?
એમનો વારસો આધુનિક દર્શન, ખાસ કરીને જ્ઞાનમીમાંસા અને વિજ્ઞાનના દર્શન પર ખૂબ ઊંડો છે. એમણે આપણને આપણી માન્યતાઓ પર સવાલ ઉઠાવતા, પુરાવા માંગતા અને બૌદ્ધિક નમ્રતા કેળવતા શીખવ્યું.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જેમ સેક્સ્ટસે સદીઓ પહેલાં સૂચવ્યું હતું, શું આપણે ખરેખર દરેક બાબતે એકદમ પાક્કો અભિપ્રાય બાંધવાની જરૂર છે? શું ક્યારેક મને અત્યારે ખાતરી નથી અથવા આના પર મારો કોઈ નિશ્ચિત મત નથી એમ કહેવાની હિંમત કેળવવાથી આપણને વધુ મુક્તિ અને કદાચ વધુ શાંતિ મળી શકે?
ખાસ કરીને આજના સમયમાં જ્યાં માહિતીનો સતત મારો છે અને દરેક જણ પોતપોતાના મંતવ્યોમાં એકદમ કટ્ટર દેખાય છે.
હા, એવા સમયે સેક્સ્ટસનો આ એપોખેનો સિદ્ધાંત, એ નિર્ણય સ્થગિત કરવાની વાત, શું આપણને થોડા વધુ સંતુલિત, વધુ વિચારશીલ અને કદાચ વધુ સહાનુભૂતિપૂર્ણ બનવામાં મદદ કરી શકે?
ચોક્કસપણે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.